શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંખ 223 મુંબઈ ફાગણ 14 બુધવાર 1947. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધયઃ. હું કરતા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેને જાણ્યો છે તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે. જીવને સમાધિ ક્યારે રહે, જીવનમાં સમાધિ ક્યારે આવે, એની બે વાત કૃપાળુદેવે મૂકી છે. એક વાત એ છે કે આનું જીવનું દેહાભિમાન ટળે, આ એક વાત. અને બીજી વાત, પરમાત્માને જેણે જાણ્યો છે તેનું મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને સમાધિ છે. મનનું કારણ, સમાધિનું કારણ મન છે. મનની સ્વસ્થતા, મનની સ્થિરતા, મનની નિર્મળતા એ સમાધિનું કારણ છે, સમાધિની અવસ્થા છે. મનની ચંચળતા એ અસમાધિ છે. તો દેહાભિમાન કેવી રીતનું હોય છે? હું કરતા છું, હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું, દરેક બાબતની અંદર હું. અને હું કયા આશ્રિત? આત્માને આશ્રિત નહીં, શરીરને આશ્રિત. એવા જે જે ભાવ આવે, મને આ નથી ગમતું, મને આ ગમે છે, મેં આમ કીધું હતું, મેં આમ નહોતું કર્યું, હું આમ જ માનતો હતો, આ બધામાં હું અંદરથી પડઘો પાડે છે, એ દેહાભિમાન છે. આત્માની અપેક્ષા એ તો આવી કોઈ વાત રહેતી જ નથી, આત્માના આવા કોઈ ભાવ છે નહીં. કારણ કે જે ત્રિકાળ છે એને આ યોગ સંબંધી, આ પર્યાય સંબંધી આવા કોઈ ભાવ હોતા નથી. દેહાભિમાન એટલે વર્તમાન વર્તતી પર્યાય જે શરીરની છે એને અનુલક્ષીને જે ભાવો છે, એના સંદર્ભમાં જે ભાવો છે એ દેહાભિમાનના ભાવો છે. એ જેનું ગળી ગયું છે, ઉપચાર પૂરતું રહે, બાકી કંઈ ન હોય, એને કોઈ મારાપણાની આગ્રહ ન હોય, ભાવ ન હોય, ઈચ્છા ન હોય, અભિપ્સા ન હોય, કશું જ ન હોય, આવું દેહાભિમાને ગલિતે અને વિજ્ઞાતે પરમાત્માની, અને જેણે પરમાત્માને જાણ્યો છે, પરમાત્મા એટલે શુદ્ધ આત્માનું સ્વરૂપ, પરમાત્મા આત્માનું શુદ્ધ સ્વરૂપ એ પરમાત્મા છે. તો જેણે પરમાત્માને જાણ્યો છે, પરમાત્માને જાણ્યો છે એટલે દેહરહિત અવસ્થા જેવી છે એવું સ્વરૂપ આત્માનું જેણે જાણ્યું છે, તો એ જાણ્યું છે ત્યારે ખબર પડશે કે દેહ આધારિત બધા ભાવો છે એ અભિમાનના ભાવો છે, અને પરમાત્માની અંદર તો આવા કોઈ ભાવો સંભવિત નથી. હવે એને સમાધિ રહે છે. સમાધિ ન રહેવાનું કારણ આ હું પણ જ્યાં સુધી જાગૃત છે, આગ્રહ જાગૃત છે, આ ભાવ જાગૃત છે, જે ચંચળતા છે, સંકલ્પ વિકલ્પ કરાવે છે, જે મનને ક્લેશ સંકલેશના પરિણામો આપે છે, એ બધા તો દેહ આધારિત છે. એ દેહ આધારિત મન છે, એ દેહનો એક ભાગ છે. એટલે એનું મન અસ્વસ્થ થયું, પાંચેય ઇન્દ્રિયો બહારની સંપૂર્ણપણે વશમાં હોય પરંતુ મન અવશ હોય તો સમાધિ નથી. એટલે જ્ઞાનીઓ કહે છે કે આવા જે સમાધિ જે છે, આવું જેનું મન થઈ ગયું છે કે જેનામાંથી દેહાભિમાન એ નામશેષ થયું અને પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ જેણે જાણ્યું છે, એનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એને સમાધિ છે. એ સંસારમાં હોય તો સમાધિ છે, ઘરમાંય સમાધિ છે, વનમાં પણ સમાધિ છે. આપના પત્ર ઘણીવાર વિગતથી મળે છે અને તે પત્રો વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઈચ્છા થાય છે, તથાપિ તે ઈચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે અને પત્રનો સવિગત ઉત્તર લખવા ઈચ્છા થાય છે તો તે ઈચ્છા પણ ઘણું કરીને ક્વચિત જ પાર પડે છે. એના બે કારણ છે. એક તો એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી તે, અને બીજું કારણ ઉપાધિયોગ. ઉપાધિયોગ કરતાં વર્તતી દશાવાળું કારણ અધિક બળવાન છે. જે દશા બહુ નિષ્પૃહ છે અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી અને તેમાં પણ પરમાર્થ વિશે લખતા કેવળ શૂન્યતા જેવું થયા કરે છે. એ વિષયમાં લેખન શક્તિ તો એટલી બધી શૂન્યતા પામી છે, વાણી પ્રસંગોપાત હજુ એ વિષયમાં કેટલું કાર્ય કરી શકે છે અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઈશ્વર કૃપા કરશે. વાણી પણ જેવી આગળ ક્રમપૂર્વક વાત કરી શકતી તેવી હવે લાગતી નથી. લેખન શક્તિ શૂન્યતા પામ્યા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઉગેલી વાત ઘણા નયુક્ત હોય છે અને તે લેખમાં આવી શકતી નથી, જેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય છે. દરેક પત્રમાં કોઈ અદભુત રહસ્યની વાતો કૃપાળુદેવ મૂકે છે. આ પત્રની અંદર કોઈ ત્રણ વાતો જબરજસ્ત મૂકી છે, એમાં એક વાત એ મૂકી છે, એ વાત મૂકી છે કે તમારી સાથે અમે પત્ર લખવા માટે ઈચ્છા નથી થતી. એના બે કારણ છે. એક, અમારો ઉપાધિ યોગ, એને કારણે અમે તમારી સાથેનો પત્ર સમાગમ જાળવી શકતા નથી. પણ એથી મહત્વનું કારણ છે, એ તો લખવા જેવી અમારી દશા જ નથી. આ જ્ઞાનીની અંતરંગનું ઓળખાણ છે. ઉપાધિ યોગને અમે પહોંચી વળીએ પણ અંદરની દશા નથી, કારણ કે દશા બહુ નિસ્પૃહ છે. એને કોઈ સ્પૃહા જ નથી, કંઈ કરવાની ઈચ્છા જ નથી, પર તરફ દ્રષ્ટિ જ નથી, પર તરફનું કર્તૃત્વ જ નથી. એટલે કેવળ શૂન્યતા જેવું થયા કરે છે. એટલે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી. લખવા માટે કોઈ વિષયમાં મનનો પ્રવેશ થવો જરૂરી છે તો લખાય. જે વિષયમાં મનનો ચિત્તનો પ્રવેશ ન હોય એ વિષય સંબંધી શું વાત થાય. અહીંયા દશા એવી થઈ ગઈ છે શૂન્યતાવત અને એવી નિસ્પૃહતા. નિસ્પૃહતા શું એ આપણને ખ્યાલ આવે કે નિસ્પૃહતા એટલે શું? મારે કંઈ જોઈતું નથી, આ નિસ્પૃહતા નથી હજી, આ તો સ્થૂળતા એ વાત છે બધી. પણ નિસ્પૃહતા એવી છે કે જેને કંઈ પણ પ્રકારનું કર્તૃત્વ રહ્યું નથી, કંઈ જ કરવાની ઈચ્છા નથી. સ્વયંમાં જે સુખી છે, સ્વયંમાં સમાધિસ્થ છે. આ નિસ્પૃહતા એવી છે કે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી. સ્વ વિષયમાં, સ્વ વિષય એટલે પોતાનું આત્મ સ્વરૂપ, એમાંથી મન હટતું નથી, એકાકાર થઈ ગયું છે, સંકલ્પ વિકલ્પથી રહિત અવસ્થા છે. એટલે વિકલ્પ ઉઠતો નથી પત્ર લખવાનો. એટલે કે છે કે એ પત્ર લખવામાં આ દશા એક કારણ છે. બીજું એક રહસ્ય આપે છે કે જેટલું લખાણ પહેલા કરી શકતા હતા એટલું અત્યારે થઈ શકતું નથી. એ લેખન શક્તિ અમારી શૂન્યતાને પામી છે. વાણી કંઈક કહી શકે સમાગમમાં, પણ લેખન શક્તિ શૂન્યતાને પામી છે. કેમ? ભાષા જ્ઞાન ઓછું થયું. લેખન શક્તિ શૂન્યતાને પામી છે. એનું કારણ અદભુત આવે છે. જૈન દર્શનની કોઈ એવી વિશેષતા, એક કહે છે કે ચિત્તમાં ઉગેલી વાત ઘણા નયુક્ત હોય છે અને લેખમાં તે આવી શકતી નથી. આ વાતને સમજવી કઠિન છે. ચિત્તમાં ઉગેલી વાત ઘણા નયુક્ત હોય છે, અનેક નહીંથી વાત અમને પકડાય છે. ચિત્તમાં વાત ઉગે છે એની સમગ્રતા પકડાય છે, એની અખિલાઈ પકડાય છે, એની ટોટાલિટી પકડાય છે. પણ કહેવામાં ટોટાલિટી કહી શકાતી નથી, એટલે એક પાસું કહી શકાય, અન્ય પાસા ગૌણ રહે. જ્યારે જે પાસાની વાત કરીએ ત્યારે તે જ પાસું કહી શકાય, બાકીના પાસા કહી ન શકાય, એક સાથે કહી ન શકાય, એક સાથે વિચારી શકાય, એક સાથે અવધારણા થઈ શકે. શતાવધાની પુરુષ સોએસો વસ્તુને અવધાન કરી શકે, પણ કહેવાનું તો કર્મસર જ હોય. એ કઈ સોએસો એ કરે ન બોલે. એમ આ ચિત્તની અવસ્થા છે, અનંત જ્ઞાનનું આ સ્વરૂપ છે, આત્મા છે. એ લોકાલોકને પણ એક સમયમાં ધારણ કરી શકતું હોય ત્યારે એક સમયમાં લોકાલોકની વાત કરે. કૃપાળુદેવે કેવી વાત મૂકી છે કે એ વાત લખવી છે જે તમને, એ લખવી છે, એ ચિત્ત લખવાની વાત અમારા ચિત્તમાં ઉગે છે કે તમને કઈ પ્રકારે કહેવી, પણ ઘણા નયુક્ત છે, ઘણા નયુક્ત છે. કોઈ એક નહીંથી આ વાતનો અંત આવે એમ નથી. અને લેખમાં તે આવી શકતી નથી એટલે ચિત્ત વૈરાગ્ય પામી જાય છે કે ક્યાં કહેવું. એક વાત કહીશું તો વળી બીજી રહી જશે ને કંઈક આ સમજશે તો આને સમજે. અને ઘણી વાર આવું જ બને છે. જ્ઞાની પુરુષોના ચિત્તની અંદર ઘણી વાતો હોય, લખે ત્યારે લખવાની અંદર તો એક વાત આવે, બે વાત આવે. જીવ એને પકડી લે અને જીવનો આગ્રહ બંધાઈ જાય કે આ જ્ઞાની કે જો આ લખ્યું જો વાંચો. અરે એને લખ્યું છે એના કરતા એને જે નથી કીધું એ સમજવાનું છે. જ્ઞાનીએ કહ્યું છે તે સમજવા કરતા જ્ઞાની જે કહી શક્યા નથી એ જેથી સમજણ આવે જીવની, તે દિવસે આપણને સ્વાધ્યાય સાંભળતા આવડો એમ કહી શકે, ગ્રંથ વાંચતા આવડા. જે પદ શ્રી સર્વજ્ઞે દેઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સર્વજ્ઞ પરમાત્મા 35 અતિશય જેની વાણીના છે આવા અતિશયયુક્ત જે પરમાત્મા છે એ પણ કહે છે જે જ્ઞાનમાં એણે દીઠું એ વાણીથી કહી શક્યા નહીં. તો બાકીના જીવો તો એની આગળ છદ્મસ્ત છે. આપણે તો વાણીથી અધૂરા છીએ. એક તો વિચારમાં અધૂરા છીએ, વાણી તો પછી આવે. એક તો વિચારમાં અધૂરા છે, જ્ઞાનમાં અધૂરા છે. તો વાણી તો એથી સાવ અધૂરી હોય. આવી વાણીને પરમાત્મા નથી કહી શકતા જે એને જોયું તે. એમ પરમ કૃપાળુ દેવ એની દશાનું વર્ણન કરતા કહે છે કે અમે જે ચિત્તમાં વાત વિચારીએ છીએ, તમે જે પ્રશ્ન પૂછો છો એનો, એ વિચારતા અમને જે જવાબ સૂજે છે, જવાબ એટલા બધા ન યુક્ત હોય છે કે બધું લેખમાં આવી શકે નહીં, એટલે અમને તમને જવાબ આપતા વૈરાગ્ય થાય છે કે રૂબરૂ સમાગમ હશે તો કંઈક ને કંઈક ખુલાસા કરી શકાશે. લખ્યું તો ગયું, બોલવાની અંદર હજી ઘણી ઘણી વાતોને સમજાવી શકાય, તરત સામાના ભાવને પકડીને વાતને ફેરવી શકાય છે. પણ લખવામાં તો આખે આખું લિપિબદ્ધ કરવું, શબ્દો એનું વ્યાકરણ એનું ભાષા બધું મૂકવું, ત્યાં લેખન થાય. કઈ માત્ર જેમ તેમ શબ્દો મૂકી દેવાથી લેખન નથી થતું. તો એ કરવા જઈએ તો બધા નહીં આવતા નથી, વૈરાગ્ય આવી જાય છે. પત્રનો જવાબ ન લખવાનું કારણ ઉપાધિ યોગ અને દશા. એમાં ઉપાધિ યોગ તો ગૌણ, દશા મુખ્ય અને દશા નિસ્પૃહ. અને નિસ્પૃહતાની સાથે એક બીજું તત્વ એની અંદર કે નિસ્પૃહ તો છે જ, વિષયમાં મનનો પ્રવેશ નથી, પણ જો પ્રવેશ થાય તો એટલા નહીં યુક્ત છે કે એક નહીંથી આ વાત કહી શકાય એમ ન હોવાને કારણે અમને કહેતા વૈરાગ્ય આવે છે. અદભુત આ 24મા વર્ષે લખાયેલો પત્ર છે સૌભાગભાઈ ઉપરનો. સૌભાગભાઈના પત્રો એ લખે છે કે તમારા ઘણા ઘણા પત્રો વિગતથી મળે છે, લખવાની ઈચ્છા અમને ઘણી થઈ જાય છે. ત્યારે સૌભાગના પ્રશ્નો આપના પત્ર ઘણી વાર વિગતથી મળે છે અને તે પત્રો વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઈચ્છા થાય છે. અમને એમ થાય છે કે તમારી સાથે સમાગમમાં જ રહીએ. સૌભાગના પત્રોની પણ કેવી ઊંચાઈ હશે, સૌભાગના પત્રો પણ કેવા તાત્વિક હશે કે જ્ઞાની પુરુષને એમ થાય છે કે આ પ્રશ્ન પૂછનાર છે એવા ભવ્ય જીવની સાથે રહેવાનું થાય તો સારું. સવિગત ઉત્તર લખવાની ઈચ્છા થાય છે પણ ઉત્તર નથી લખા શકાતો, એમાં ઉપાધિ યોગ એક કારણ છે, બીજું દશા. ઉપાધિ યોગનો કોઈ બીજું મહત્વ નથી, દશા નિષ્પૃહ છે, લખવાના વિષયમાં ચિત્તનો પ્રવેશ થઈ શકતો નથી. અને કદાચ થાય તો એટલી બધી વાત ઉગે છે અંદર, એટલા બધા વિચારો આવે છે, અનેક નયુક્ત આ સત્ય હોવાને કારણે આ સત્ય એક નહીંથી કંડારી શકાય એવું નથી, એટલે તમને લખતા અમને વૈરાગ્ય આવી જાય છે. કેટલી અદભુત દશા છે જ્ઞાનીની, અને જ્ઞાનીનું ચિંતન કેવું છે. કારણ કે તમારા જેવા જીવને અમારે સમગ્રતાથી વસ્તુ સમજાવવાની છે. એકાદી વાત સમજાવી દેવાથી વાતનો નિવેડો નથી. આપે એકવાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો, તે સંબંધમાં વધારે વાત તો સમાગમે થઈ શકે તેમ છે, અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે, તો પણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું. તમે ભક્તિની બાબતમાં એક પ્રશ્ન કર્યો હતો, સૌભાગ્યએ પૂછ્યું હશે, આ ભક્તિનું સ્વરૂપ શું, આ ભક્તિ શું, જ્ઞાન તો સમજ્યા, આ ભક્તિથી મોક્ષ, તો કે આ વાત અમને સમાગમથી સમજાવવા માટે જરા ઠીક લાગે છે, અને બધી જ વાત સમાગમથી સમજાવવી સારી. એટલે સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ, એનું મહત્વ આ સત્સમાગમ છે. એ સમાગમથી જે વાત સમજાવે છે, એ વાતની સમજણ અને લેખની સમજણમાં ઘણો ફેર પડી જાય છે. તો પણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું. પત્ર છે ભક્તિ સંબંધમાં, અને એનો જવાબ લખે છે, એક પેરેગ્રાફ આખો, એનું તત્વ આપણે વિચારીશું. પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લઈ રહેવી તે પરાભક્તિ છે. પરમ મહાત્મ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવ્યે જીવને એ લઈ આવવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષના સર્વચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ્ય થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે, અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માની, એને નમસ્કાર આદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લઈ આરાધવી એવો શાસ્ત્ર લક્ષ્ય છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થાય, ભક્તિ ઉગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિશે શ્રીમદ ભાગવતમાં ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશંસ્યો છે. અધિક શું કહેવું, જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ્ય થવા, જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં નમો અરિહંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. પરમાર્થ માર્ગના અનેક પ્રકારના પ્રશ્નોની અંદર આ એક પ્રશ્નનું એટલું ટૂંકામાં પણ ઉત્કૃષ્ટ સમાધાન પરમ કૃપાળુ દેવ આપ્યું છે. ભક્તિ, ભક્તિનું સ્વરૂપ શું? તો ભક્તિનું સ્વરૂપ કે છે કે પરમાત્માનું અને આત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. આ લઈ રહેવી અને આવી લઈ શ્રીમદ ભાગવતની અંદર કહી છે. પણ પરમાત્માને નિર્દેહ અને નિરંજન ચિંતવ્યે એ લઈ ન આવે, એટલે અહીંયા દેહધારી પરમાત્માની ભક્તિ કીધી છે. પરમાત્માની ભક્તિ એ પરમાત્મા સાથે આત્માનું એકરૂપ થઈ જવું, આ ભક્તિ કીધી છે, ભક્તિનું સ્વરૂપ. અને એનાથી આ જીવને પોતાને જે કંઈ કહીએ કે પરાભક્તિરૂપ થતાં પોતે પરમાત્મામય બની જાય છે, પરમાત્મા સ્વરૂપ બની જાય છે. પરમાર્થ માર્ગનું રહસ્ય એવું છે કે આ આત્મા પોતે પરમાત્મા સ્વરૂપ હોવા છતાં જીવ આ પોતાના પરમાત્મા સ્વરૂપ આત્માને ઓળખતો નથી, ઓળખી શકતો નથી, કારણ કે આવૃત છે, કર્મોથી આવૃત છે, મલિનતાથી આવૃત છે. એ મલિનતાથી આવૃત હોવાને કારણે તિરોહિત ભાવે એનો પરમાત્મા છે, આવિર્ભાવથી નથી, તિરોહિત ભાવથી છે, પ્રગટ ભાવથી નથી, અપ્રગટ ભાવથી છે. હવે આ પરમાત્માનું ઓળખાણ એને કેવી રીતે કરવું અને ક્યાં થાય, એનો એક માર્ગ ભક્તિનો કીધો. કે કોઈ પરમાત્માના પ્રગટ રૂપ જેનો આત્મા છે એવો કોઈ પુરુષ ખરો? જેની ભક્તિની વાત છે એ કહ્યું છે કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. જેવો તેવો નહીં, બહુ વિચારીને ચાલવાનો, તરતમ્યતાનો વિવેક રાખવાનો. જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, જે સ્વયં પરમાત્મા સ્વરૂપ છે, જેનો આત્મા પ્રગટ રૂપે પરમાત્મા સ્વરૂપ છે, પ્રગટ આત્મ સ્વરૂપ છે, જે જેને આત્મત્વ પ્રાપ્ત છે અને પ્રગટ છે, 464માં કહ્યું છે એવું પ્રગટ, એવો પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવા પુરુષનો એના તરફ ભક્તિ કરતા એ કહે છે કે એ જ્ઞાની પુરુષના સર્વચરિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ્ય થવાથી તેના પરમાત્મામાં, તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. આવા પુરુષના સમગ્ર ચરિત્રમાં ઐક્ય ભાવ થાય તો એ ઐક્ય ભાવમાં તે સમયે એના હૃદયમાં વિરાજિત, એના દેહમાં વિરાજિત એ પરમાત્મા દેખાવો જોઈએ. અને એનો લક્ષ્ય જો થઈ જાય, એનો જો લક્ષ્ય થઈ જાય તો એ જ ઐક્ય ભાવ આવે છે કે આવું જ પરમાત્માનું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. પોતે પોતાનો આત્મા મલિન હોવાને કારણે, તિરોહિત ભાવે હોવાને કારણે ઓળખી શકતો નથી, પણ અહીંયા શુદ્ધ આત્મા છે, પ્રગટ આત્મા છે, પ્રગટ ચૈતન્ય છે. એ ચૈતન્યને જો જોવે, એને એનો લક્ષમાં લે તો એને પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ છે એ લક્ષમાં આવે છે અને એની સાથેનો ઐક્ય ભાવ થાય છે કે આ જે શુદ્ધ પ્રગટ સ્વરૂપ છે એવું જ મારું પોતાનું સ્વરૂપ છે. એની ભક્તિ એટલા માટે કરે છે, એ ભક્તિ કરતા કરતા, એકતા કરતા કરતા પોતાનો આત્મા એ સ્વરૂપને પામે છે, ઐક્ય રૂપ થઈ જાય છે. આ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ એટલે જ્ઞાનીરૂપ પરમાત્મા, એને નમસ્કારથી માંડીને પરાભક્તિ સુધી જવાનું. આવો કોઈ પુરુષ હોય તો એને નમસ્કારથી શરૂ કરી પરાભક્તિ એટલે એના આત્મ સ્વરૂપની અંદર ઐક્ય બુદ્ધિ કરી અને એકતા કરવી. ભક્તિ દ્વારા પ્રભુને મેળવવાનો માર્ગ શ્રીમદ ભાગવતની અંદર આ ભક્તિનો માર્ગ, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ ભક્તિનો માર્ગ કહ્યો છે કે તું મારા સ્વરૂપને જો, મારા ચરિત્રમાં ઐક્યરૂપ થા. એટલે ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા પોતાનું વિરાટ સ્વરૂપના દર્શન એ અર્જુનને કરાવે છે. ત્યાં એની સાથે થોડી ચમત્કૃતિ મૂકી છે. જૈન દર્શનમાં તો એવી ચમત્કૃતિને સ્થાન નથી, પણ ત્યાં મૂકી છે. અને મૂકી છે એટલે જેવું પરમાત્માનું સ્વરૂપ એટલે એનું દેહધારી કૃષ્ણનું સ્વરૂપ જે આજ સુધી સખારૂપ હતું એને બદલે એને પરમાત્મા સ્વરૂપ અર્જુનને પ્રતીતિ થાય છે. એને કહ્યું કે સર્વમાં હું છું, વાયુમાં હું વાયુ છું, અગ્નિમાં હું અગ્નિ છું, પૃથ્વીમાં હું પૃથ્વી છું. આ બધા જે તું જગતના અસ્તિત્વ જીવે છે ભૂત માત્રના એમાં હું જ છું. આવું વિરાટ સ્વરૂપની પ્રતીતિ થતા એનો પરમાત્મા સ્વરૂપ જે છે કૃષ્ણ પરમાત્માનો એ અર્જુનને ત્યાં એનો આત્મસાત થાય છે. અને એ આત્મસાત થતા એની ભક્તિ જ્યારે જાગે છે ત્યારે પછી પોતાનું કોઈ અહમ રહેતું નથી. કરીશ એ વચનમ તવ, હવે મારા સંશયો મટી ગયા છે, મારો મોહ મટી ગયો છે, ગત મોહ મારો મોહ ચાલ્યો ગયો છે, શંકાઓ બધી સમાપ્ત થઈ છે. હવે હે યોગેશ્વર તમે જેમ કહેશો તેમ જ કરીશ. સાધી માં પ્રપન્ને, હવે તું મને તારા શરણમાં લે. જ્યારે પરમાત્માનું સ્વરૂપ ઓળખાય છે અને એ પરમાત્મા દેહધારી જ્ઞાનીરૂપ પરમાત્મા, દિવ્ય મૂર્તિરૂપ પરમાત્મા, જેવો તેવો નહીં, ગમે તેને આ જ્ઞાની છે ને પરમાત્મા માનીને આંધળો ક્યાં કરવા જતા તો ક્યાંક અવિવેક થશે અને એ અવિવેકની અંદર, ઘેલછાની અંદર જીવ ફરી ભ્રાંતિમાં જશે કેમ કે કેટલાય સ્વરૂપ અશુદ્ધ હશે એને પરમાત્મા માનશે. બહુ વાત સ્પષ્ટ કીધી છે કૃપાળુ દેવે. સદગુરુને વાત કરી છે એના લક્ષણ આપ્યા છે, જ્ઞાનીની વાત કરી છે એના લક્ષણ આપ્યા છે, સત્પુરુષની વાત કરી છે એનું લક્ષણ આપ્યા છે. આ એક જ પુરુષ એવો છે કે જેને જેને એક એક શબ્દ પરમાર્થ માર્ગના છે એની ઓળખાણના ચિહ્નો આપ્યા છે, લક્ષણ આપ્યા છે. અને મુમુક્ષુને કહ્યું છે આ લક્ષણથી ઓળખજો, તમારી મતિકલ્પનાથી ઓળખતા નહીં, તમારી માત્ર ભાવનાના આવેગથી ઓળખતા નહીં. આ આવેશનું કામ નથી, આ ભાવુકતાનું કામ નથી, આ વિવેકનું કામ છે. અને વિવેક એટલા માટે જાગે ત્યારે કે જ્યારે એને કોઈ પણ જાતનું નિર્ભ્રાંત અવસ્થા થવી જોઈએ. જ્ઞાની પુરુષ એટલે આ જ્ઞાની પુરુષ. અને એની સ્પષ્ટતા કરવા કેટલી સરસ વાત મૂકે છે કે જ્ઞાની તીર્થંકર દેવમાં લખ થવા જૈનમાં નમો ઓરિયન્તાણમ પહેલા કીધું, આ જ્ઞાની પુરુષની ભક્તિ આ પરાભક્તિ માટે થઈને નમો ઓરિયન્તાણમ એ પરમાત્માનું સ્વરૂપ, પરાભક્તિનું સ્વરૂપ. કોને ઓળખવાના? જ્ઞાની પુરુષ. કોણ જ્ઞાની? તીર્થંકર જ્ઞાની. જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા માટે જૈનમાં પણ પંચ પરમેશ્વરી મંત્રમાં નમો ઓરિયન્તાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. સિદ્ધ છે એ શુદ્ધ આત્મા છે. એ શુદ્ધ આત્મપદને પામવા માટે દેહધારી દિવ્ય મૂર્તિ પરમાત્મામાં લક્ષ થવો જોઈએ, એના સર્વચરિત્રમાં લક્ષ થવો જોઈએ, જેથી તેમાં બિરાજમાન જે ચૈતન્ય મૂર્તિ છે, જાગૃત છે જે, તે ચૈતન્ય મૂર્તિમાં ઐક્યભાવનો લક્ષ થાય છે. એ ઐક્યભાવનો લક્ષ થવાથી સિદ્ધ પરમાત્માનું ઓળખાણ થાય છે અને તે પદની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. અરિયંતને ઓળખા વિના ગમે તેને સિદ્ધ માની લેશે, ગમે તેને મુક્ત આત્મા માની લેશે, ગમે તેને ભગવાન માની લેશે. દિવ્ય મૂર્તિધારી અરિયંત પરમાત્માની ઓળખાણ થવા આ જ્ઞાની તીર્થંકર દેવ, જ્ઞાનીરૂપ પરમાત્મા આ અરિયંત પદ, ચાર ઘાતી કર્મનો જ્ઞાન ક્ષય થયો છે. કૃપાળુ દેવે તો લક્ષણથી ઓળખવા માટે કહ્યું છે, એટલે કહ્યું છે કે વિચરે ઉદય પ્રયોગ, સર્વ ઈચ્છાઓ જ્યાં સમાપ્ત થઈ છે. તીર્થંકરને શું ઈચ્છા છે? અપૂર્વ વાણી પરમશ્રુત, એની વાણી કેવી છે? પૂર્વાપર વિરોધ પામતી નથી. અને પરમશ્રુતપણું કેવું છે? અધ્યાત્મનું કોઈ તત્વ તેના જ્ઞાનની બહાર નથી, એટલે કે પૂર્ણ જ્ઞાન છે. એનું જ્ઞાન નિરાવરણ છે, નિરાવરણ જ્ઞાન છે, નિરાવરણ દર્શન છે, અનંત વીર્ય છે, સુખ સમાધિ છે. આ સ્થિતિ આવી અરિયંતની અનંત ચતુષ્ટય યુક્ત જે જીવાત્મા છે તે અરિયંત છે. અને આને કીધું છે કે આ દેહરૂપ પરમાત્મા છે. કૃપાળુ દેવે જ્ઞાનીની ઓળખાણના ત્રણ ગાથાઓ આપણને આપી. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશ્નાં, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. સકળ જગત તે એઠવા અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. દેહ છે તા જેની દશા, વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદનય ગણિત. આ જ્ઞાની ત્રણ વર્તના છે. મન વચન કાયાના યોગો છે. દિવ્ય દેહધારી આ મૂર્તિ છે અને પરમ તત્વનો જેને સાક્ષાત્કાર થયો છે એવો આ જ્ઞાની છે. એ જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ્ય જીવનું થવું જોઈએ, આત્માને ઓળખવો હોય તો. ભગવાન કુંદકુંદાચાર્ય કહ્યું, જે જાણતો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યય વડે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. અરિહંતનું જેને જાણે છે એ જ જીવ આત્માને જાણે, અને તો જ એને ક્યાંય મોહ ન થાય જરા પણ તસુ, નહીં તો જીવ જ્ઞાનીના નામે ભ્રાંતિમાં ભટકાઈ પડે. પણ અરિહંત સ્વરૂપ જ્ઞાની આવી ઓળખાણ થવી જોઈએ. જે આત્મસિદ્ધિની ગાથા 10માં જે લક્ષણ આપ્યા છે એમાં જરાય ઓછું નહીં ને કાંઈ બાંધછોડ નહીં. જરાય બાંધછોડ આવે તો સમજી લેવું કે હજી એનું જ્ઞાનીનું અધૂરાપણું છે, આપણા માટે આરાધ્ય બની શકશે નહીં. સ્પષ્ટતા, પરમાર્થ માર્ગની અંદર સ્પષ્ટતા. લૌકિક એ ન ચાલે, ભાવુકતા ન ચાલે, આવેશ અને આવેગ ન ચાલે. અને લૌકિક સંબંધના મૂલ્યો કોઈ લગાવવાના નહીં. આ લોકોત્તરની વાત છે, પરમાર્થની વાત છે. એટલી સરસ વાત કરીને કુંદકુંદાચાર્યજી આવા અરિહંત પરમાત્માની દશા કેવી છે. ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ આહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. ઓહો, જીવની ચૈતન્ય જ્યોતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કયા સમયે ભાસે? અનંતનું પરિભ્રમણ છે એનું, અનંત કાળ એનો પરિભ્રમણ છે અને પછી તો સિદ્ધ શિલામાં વિરાજિત છે. તો એની ચૈતન્ય જ્યોતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ પ્રમાણની અંદર જો જોવી હોય જીવની તો ક્યારે? તો કે આ અરિહંત દશામાં. જ્યારે એ અરિહંત પદમાં છે, કેવડી છે, જીન છે, સર્વજ્ઞ છે, પૂર્ણ વિતરાગ છે, તે સમયે એની ચૈતન્ય જ્યોતિ જોવો હોય તો જોવો. દેહ છતાં દેહાતીત છે, ચૈતન્યનો પ્રભાવ જુઓ. આ કે છે જગતની અંદર સર્વોત્કૃષ્ટ, આ ધર્મનું અધિષ્ઠાન છે. જૈન ધર્મનો આધાર અધિષ્ઠાન અરિહંત છે, સીધે તો લક્ષ્ય છે, અરિહંત અધિષ્ઠાન છે. આ અરિહંતની અંદર ભક્તિ થવી, અરિહંતમાં લક્ષ્ય થવો, એટલે આવા પરાપૂર્વથી સનાતન એવા શાશ્વત મંત્રમાં પણ પહેલું પદ અરિહંતનું આપ્યું, સિદ્ધનું પછી આપ્યું. કૃપાળુદેવ કહે છે કે એ જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા, આવા દેહધારી જ્ઞાની પુરુષમાં લક્ષ થવા માટે જ જૈનમાં નમો અરિહંતાણમ પદ, બસ નમો અરિહંતાણમ. અરિહંત રાગ અને દ્વેષનો જેણે ક્ષય કર્યો છે, બાહ્ય અને આભ્યંતર શત્રુઓને જેણે હણ્યા છે, અંતર અને બાહ્ય ગ્રંથિઓનો જેણે છેદ કર્યો છે, તમામ પ્રકારના સંસારના કામની ઈચ્છાઓને એના ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, આવા જીન ઇન્દ્રિયોને જીતનાર અરિહંત, અંતર શત્રુઓને હણનાર સર્વજ્ઞ, જગતની અંદર કોઈ જ્ઞાન એનાથી બાકી નથી, જ્ઞાનને કોઈ આવરણ નથી. આવું સંપૂર્ણ શુદ્ધ પ્રકાશિત જ્ઞાન અજ્ઞાની કહેતા અરિહંતની વાત છે. આમાં જ્યારે એકાકાર થાય છે આ પરાભક્તિ છે. આનંદગંજી મહારાજ, યશો વિજયજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ, આ બધાએ જ્યારે અરિહંત પરમાત્માની ભક્તિ કરી છે ત્યારે કોઈ અરિહંતની નજર સામે નહોતા. એ ઋષભ જીનેશ્વરનું સ્તવન ગયા ત્યારે ઋષભ જીનેશ્વરની કઈ નહોતા નહીં એની પાસે. પણ ઓહો, અરિહંતનું જ્યારે એને ભક્તિ કરી છે ત્યારે સર્વરૂપની અંદર ઐક્ય ભાવ કરીને એની અંદર રહેલા પરમાત્મા ભાવ સાથે એકરૂપ થઈને પોતાના આત્માને પરમાત્મામય બનાવીને પરાભક્તિની હદ કરી નાખી છે. એ હદમાં જ આનંદગંજી કહે, અહો અહો હું મુજને નમું, હું તો નમતો તો શાંતિનાથને, એમાં નંબા નંબામાં એ જ શ્રીમદ રાજચંદ્ર કહે કે એવા શ્રી રાયચંદ્રને નમસ્કાર. જબરજસ્ત આ વાત છે અધ્યાત્મ માર્ગની, પરાભક્તિની. ભક્તિ કયા પુરુષની કરવી?
ભક્તિ કોની કરવી કે જેનાથી આપણો પરમાત્મા પ્રગટે, પરમાત્મા સ્વરૂપ દેહધારીને શોધી લ્યો અને એની સાથે એકરૂપ થાય, એમાં રહેલા પરમાત્માનું ઓળખાણ થાય અને આ આત્મા એની ભક્તિ કરતા કરતા એકરૂપ થાય. આ આત્મા તત્વને ભક્તિ માર્ગ દ્વારા પામવાનો છે. અને એ જ વાત ભાગવતની અંદર કૃપાળુદેવ પછીના પત્રોમાં પણ બહુ સરસ રીતે કીધી છે. ગોપીઓની, ગોપાંગના મહાત્માઓ એ પરમાત્મા વાસુદેવ સાથે કેવી રીતે એકરૂપ હતી, કૃષ્ણ સાથે અર્જુન કેવી રીતે એકરૂપ હતા. બીજો પ્રશ્ન, એકથી અધિક વાર સૌભાગભાઈએ ઘણી વાર લખ્યો હશે, આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપાર આદિ વિશે આ વર્ષ જીવવું જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી અને કષણાય રહ્યા કરે છે. જો વિષય બદલાઈ જાય છો, આપણે સીધા પરમાત્મામાંથી વ્યવહારમાં આવી જાય, સંસારમાં આવી જાય. સૌભાગભાઈ એક ભક્તિનો પ્રશ્ન કર્યો, એમાં કૃપાળુદેવે તો ક્યાં મૂકી ગયા, આપણે ક્યાં લઈ ગયા. પછી બીજો પ્રશ્ન કર્યો કે આ વર્ષ કંઈક જોઈ એવું દેખાતું. આમ તો દરેક જે વેપારીને પૂછો ને આમ જ કયો વર. આપણે કઈ પણ હતારા નહીં થયું એ બધું બરોબર, જરાક હજી આમ છે આમ, કેમ કે સંતોષ નથી, આ લોભ છે ને પકડાતો નથી. એ કોઈ તે નહીં કે આવા બરોબર છે, બધું બહુ સરસ છે, આથી વધારે સારું ન હોઈ શકે, કુડ નોટ બી બેટર, એમ નહીં કહે. જ્યારે હોય ત્યારે એમ જ કહે કંઈક થોડુંક ખૂટે છે હજી. આમ વરસ સારું પણ લોકો પાસે પૈસા નથી. લોકો પાસે પૈસા હોય તારે શું કામ છે, તો કે પૈસા મને મળે ને હોય પાછો, લોકો પાસે હોય તો મને મળે ને, લોકો પાસે ન હોય મને ક્યાંથી મળે. કઠણાઈ રહ્યા કરે છે. પ્રશ્ન શું છે? કઠણાઈ રહ્યા કરે છે. આ કઠણાઈ શેના સંબંધી છે? વ્યવહારમાં આર્થિક, સગાવાળાની નથી, શરીરની નથી, સમજી લઈએ. એટલે વસ્તુ સમજવા પછી વાંધો ન આવે. કઠણાઈ રહ્યા કરે છે એટલે જરાક નાણાકીય બાબતમાં ના, કઠણાઈ હંમેશા લાખોપતિને લાગે, કરોડપતિને લાગે, અબજોપતિને લાગે અને વર્લ્ડમાં જે નંબર વન હોય એને પણ લાગે. કૃપાળુદેવે જવાબ આપ્યો છે, બસ આ જવાબ આપણે સમજવાનો છે. બધાને લાગે તો આપણને લાગે, પણ આપણે જવાબ સમજવાનો. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. પરમાત્માની ભક્તિ જ પ્રિય હોય અને જો કઠણાઈ ન હોય તો સમજવું કે આને પરમાત્માની ભક્તિ નથી, હાવ ખોટો છે. વાત પૂરી, બધો સમાધાન આવી ગયું આપણું? અથવા ચાઈને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે, આને પરમાત્માની ભક્તિથી હટાવવા માટે થઈને માયાએ એને કઠણાઈ આપી નથી. જો કઠણાઈ આપી હોત તો પરમાત્માની ભક્તિમાં જોડાઈ ગયો હોત. એટલે માયા વચમાં આવી કે આને પરમાત્માની ભક્તિ ન આપવી, એટલે એને કઠણાઈ આપવાનું ભૂલી ગયું. ચાઈને, શબ્દ શું છે? ચાઈને. અને આપણે એમ કે છે કે અમારા ઉપર તો લીલા લહેર છે, ઈશ્વરની અનહદ કૃપા છે. કૃપા નથી, એ ચાઈને માયાનું કામ છે. અનુકૂળતા એ માયાનું કામ છે. ચાઈને માયા શું કામ કરે છે? પરમાત્માની ઈચ્છારૂપ માયા જેથી આ જીવને પરમાત્માની ભક્તિથી દૂર રાખે છે. જનક, વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિશે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક, વિદેહીની કઠણાઈ વિશે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે. તે અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ છે, તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી અને હોવી જોઈએ. એ કઠણાઈ માયાની છે અને પરમાત્માના લક્ષની તો એ સરળાઈ છે અને એમ જ હો. પ્રશ્ન કરે કે સાહેબ, તો જનક, વિદેહી અને કૃષ્ણ પરમાત્મા, એને તો પ્રભુની કેટલી બધી ભક્તિ, સ્વયં પરમાત્મા સ્વરૂપ હતા, તો એને કેમ કઠણાઈ ન આપી? એકને રાજ્યના અધિપતિ છે અને એક આખો યોગેશ્વર છે, કેટલા કેટલા રાજાઓ એને અધીન છે. તો કે બેયને કઠણાઈ હતી. બેયને, જનકને અપ્રગટ કઠણાઈ હતી. જગતની જનક રાજાની અપ્રગટ કઠણાઈ તો જનક જ જાણે, એટલે જનક રાજાએ પોતાના માથે અષ્ટાવક્ર ગુરુને રાખ્યા. કઠણાઈ હતી એટલે રાખ્યા. અને કૃષ્ણ પરમાત્માની કઠણાઈ તો કે છે સંકટરૂપ, તમે જાણો જ છો. કેવી કઠણાઈ? જન્મથી કઠણાઈ શરૂ થઈ છે. કારાગૃહમાં જન્મ, ચડતા પૂરે નદી પાર કરીને સામે જમુના પાર કરીને જાય છે, ત્યાં પણ પછી પાછું મથુરામાં કંસ સાથે, એ જ અહીંયાથી ઇતિહાસ શરૂ કરો તો કૃષ્ણ પરમાત્માના જીવનના અંત સુધી પારધી બાણ મારે છે. 56 કોટી યાદવનો ધણી, પાંડવોને ઇન્દ્રપ્રસ્થની ગાદી ઉપર બિરાજમાન કરનાર, ભીષ્મ જેવા મહારથીઓ જેના ચરણ ચૂમે અને છેલ્લે દર્શન માગે કે પ્રભુ આવો, માતા કુંતી જેવા પણ અહો ભાગ્ય જેને માને, આવા કૃષ્ણ માટે કોઈ પાત્ર એવું નથી તે સમયે ભારતની અંદર કે જેને કૃષ્ણ પરમાત્મા પ્રત્યે અનહદ પ્રીતિ અને ભક્તિ ન હોય. બધા એને જાણ્યા હતા, રાજાઓએ, સેવકોએ, પ્રજાઓએ, બધાએ, દુશ્મનોએ અને મિત્રોએ, બંને છાવણીવાળાએ, બંને છાવણીવાળા એમ કે ભીષ્મ પિતામાં બેઠા છે, કૃષ્ણને બોલાવો, હવે મારે દેહ છોડવો છે, દર્શન કરવા છે એ નાથના, પછી દેહ છૂટશે, નહીં તો નહીં છૂટે. યુદ્ધના મેદાનમાં તો કૃષ્ણને બોલાવો, એક એક તીર મારી નાખું. કે આવું કૃષ્ણ પરમાત્માનું જીવન, એ યાદવો દારૂ પીને અંદરો અંદર માહે માહે લડી મર્યા, દ્વારકા સળગી ગઈ. અને કોઈ આધાર ન રહ્યો, ભૂમિ એક જ આધાર છે, એક જ ભૂમિ ઉપર આધાર કરીને સુ, કૃપાળુ દેવ તો લખ્યો શબ્દ, એ ભૂમિનો આધાર કરીને સુતા છે, એને આધાર માટે કોઈ શેતરંજી પાથરનાર નથી. આ કૃષ્ણ પરમાત્માને, આ દ્વારકાના નાથને મૃત્યુ સમયે, અંત સમયે કોઈ શેતરંજી પાથરનાર નથી, કે કોઈ ઓસિકું નથી, હાથનું ઓસિકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવ્યા છે, તકિયો નથી, પગ દુખતા હોય તો શું કરવું પડે, કોઈ દબાવનાર, ચરણ સેવા કરનાર કોઈ 16,000 રાણીઓમાંથી એકે હાજર નથી. કેવી દશા છે! આટલી ગોપાંગનાઓ છે, એની ભક્તિ કરનાર એક પણ હાજર નથી. વૃક્ષની નીચે પડ્યા છે. આ જગતનો નાથ, અને કે છે એને અષ્ટસિદ્ધિ અને નવનિધિ તો એની પ્રસિદ્ધ છે, એમાં તો કોઈ શંકા નથી, અને છતાં પારધી એને તીર મારે છે અને મૃત્યુ થાય છે. તે સમયે પગમાંથી દળદળ દળદળ લોહી નીકળે છે. પારધીને કહે છે, જા, તું જાન બચાવી લે, હમણાં બલરામ આવશે તો તને જીવતો નહીં મૂકે. આવા કે છે એની પણ છતાં એને કઠણાઈ હતી, અને કૃપાળુ દેવ કે છે ઘટારત જ હતી, એટલે ઘટવી જ જોઈએ, કઠણાઈ હોવી જ જોઈએ, ઘટારત હતી. આવા અંતિમ દેહની અંદર જેમને આવું તીર્થંકર પદ પ્રાપ્ત કરવાનું હોય, એની પુણ્યનો કઈ પાર હોય? કેટલી પુણ્ય હોય! સામાન્ય પુણ્યના ઢગલાથી તો આપણને મનુષ્ય જન્મ મેળવ તૂતા જેવો, તો જેને ચરમ તીર્થંકર પદને પેલી ચક્રવર્તીની પદવી મળી ને તે ભવે મોક્ષે જાય, એની પુણ્ય કેટલી! એવી પુણ્યાય વાળા પુરુષને પણ ઉપસર્ગ તો, કઠણાઈ ઘટારત હતી જ, ત્યાં ભૂલાતી નથી. પરમાત્માના લક્ષ્મી એ તો સરળાઈ છે. તે સમયે કઠણાઈનું અર્થઘટન બદલાઈ ગયું, કે જીવનમાં કઠણાઈ છે, જે દેહ દ્રષ્ટિએ જોશો, સંસાર દ્રષ્ટિએ જોશો, વ્યવહાર દ્રષ્ટિએ જોશો તો કઠણાઈ છે, પણ પરમાત્માના લક્ષ્મી દ્રષ્ટિએ તો એ સરળાઈ છે. કઠણાઈ અને સરળ, તો મને મળેલી કઠણાઈ કઠણાઈ છે કે સરળાઈ છે? તો કે સંસારની અપેક્ષાએ જોઈશ તો કઠણાઈ છે, અને પરમાત્માના લક્ષની અપેક્ષાએ જોઈશ તો સરળાઈ છે, સરળાઈ છે. રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું, અને દેહધારી રૂપી પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું, વરદાન માગ, ખુશ થયો છું તારા ઉપર. વાહ, દેહધારી પરમાત્મા, કલ્પનાના નહીં, ભગવાને આવીને મને કીધું વિમાન જઈને બેસી જા, વિમાને ન હોય ને ભગવાને ન હોય, બધી કલ્પના નહીં. દેહધારી પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું. રાજાએ માગ્યો. જો પરમાત્મા આવી રીતે સાક્ષાત દેહધારી હાજર છે અને વરદાન માગવાનું કહે છે તો રાજાએ માગ્યું, હે ભગવાન, આવી જે રાજ્ય લક્ષ્મી મને આપી છે તે ઠીક નથી. હું રાજા માગે છે કે તે મને જે રાજ્ય લક્ષ્મી આપી છે તે ઠીક નથી. તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચ વિષયના સાધન રૂપ એ રાજ્ય લક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન હો એવું વરદાન આપ. પંચ વિષયના સાધન રૂપ રાજ્ય લક્ષ્મી એનું સ્વપ્ન પણ મને ન હોવે. પ્રત્યક્ષ તો ન મળે પણ સ્વપ્નમાં પણ આવી રાજ્ય લક્ષ્મી મને ન હો એવું વરદાન આપ, જો તારો મારા ઉપર અનુગ્રહ હોય. જો તમે પરમાત્મા મારી ભક્તિથી ખુશ થયા હો તો, અને એ આશીર્વાદ માગવાના છે જ્યારે ગુરુ ભગવાન પાસે કે દેવ પાસે જઈએ અને માથું નમાવીએ કે નાખો વાસ કેમ, તો કે તારો સંસારનું સત્ય નાશ થાય. અને આ જાય છે સંસારની અભરખા લઈને જ ગયો છે. હાલ 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 બાબલા ફલાણા માસ્ક વાસ્કેપ નાખાવી લો, વાસ્કેપ નાખે એને એમ થશે કે વાસ્કેપ નાખે છે, સાક્ષાત રત્નનો વરસાદ થાય છે લક્ષ્મીનો. વાસ્કેપનો મંત્ર છે કે આનો તારો સંસારનો યથાશીઘ્ર, એમાં શબ્દ છે યથાશીઘ્ર નાશ થાવ. આ કહે છે કે તે રાજ્ય લક્ષ્મીનું ફરીથી મને સ્વપ્નું પણ ન હો એ વરદાન આપ. પરમાત્મા દિન થઈ જઈ તથાસ્તુ કહી સ્વધામ ગત થયા. પરમાત્મા જેવો પરમાત્મા દિન થઈ ગયો કેવા ધન્ય છે તને. રાજલક્ષ્મી મળી અને પરમાત્મા પ્રસન્ન થયા, માગણી કરી, એમનો કીધું કે હવે આમાંથી ચક્રવર્તી બનાવો. આટલું ઓછું છે, જરાક હવે થોડોક વધારો કરો. એને માગ્યું શું કે પંચ વિષયના સાધન રૂપ આ રાજલક્ષ્મી ફરીથી મને એનું સપનું પણ ન થાય એવું વરદાન જો તું ખુશ હો, મારા ઉપર અનુગ્રહ હોય તો આપ, જો તું આપી શકતો. પરમાત્મા દિંગ થઈ જઈ, શબ્દ પ્રયોગ મૂક્યો છે દિંગ. પરમાત્મા દિંગ થઈ જઈ તથાસ્તુ કહી સ્વધામ ગત થયા. ભગવાન પણ આવી લાગ્યા કે આને હું શું કરીશ. કહેવાનો આશય એવો છે એમ જ યોગ્ય છે, કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ ભક્તની સરખા જ છે. સંસારની અંદર જીવીએ છીએ, તડકા છાયા ભરતી ઓટ ઉદય અસ્ત એમ આ પ્રકારની કઠણાઈ અને શરણાઈ ભગવદ્ ભક્તને. પરમાત્માની ભક્તિ જો પ્રિય છે તો, ભગવદ્ ભક્ત એટલે પરમાત્માની ભક્તિ, અને વળી કઠણાઈ અને અસાતા તો વિશેષ અનુકૂળ છે. એક તો બે સમાન છે એમ વળી ભગવાને ચોખ્ખું ચડાવ્યું. કારણ શું કે આ જીવ છે ને એ કે સાહેબ બધું સમાન છે તો હવે સરળાઈ જ લાવ ને, ખ્યાલ આવે છે કે બંને સમાન છે તો લાવ આ જરાક રાખીએ, કટરાઈ જરા બાજુ પર રાખ, પછી જોશું એર વાત પછી કરશું. એ ન થાય એટલે તરત કીધું કે એમાં પણ કઠણાઈ ને અસાતા તો વિશેષ અનુકૂળ. લે તારે પ્રાયોરિટી આપવી છે, બેમાં બે સમાન છે, બે સમાન છે, પ્રાયોરિટી આપવી છે તો કઠણાઈ ને અસાતા ના આપ. જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી, માયા નહીં નડે. આપને તો એ વાર્તા જાણવામાં છે, તથાપિ કુટુંબાદિકને વિશે કઠણાઈ હોવી ઘટારત નથી એમ ઉગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહો અને તેના પ્રત્યે સંભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ, તે તમારું છે એમ ન માનો અને પ્રારબ્ધ યોગને લીધે એમ મનાય છે તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું. પરમાત્મા કહે છે તને કઠણાઈ મોકલી છે એનું કારણ સમજી લે તું.
જ્ઞાની પુરુષ સુભાગભાઈ એક સરસ લખ્યો હતો કે હવે અમને કઠણાઈ આવી એટલે આવો, પણ કુટુંબને ન આવો. અમને જે હશે બહુ અમે સહન કરી લઈશું. મોહ છે ને કુટુંબ પ્રત્યેનો, કેમ કે જગતના સર્વજીવો અનંત દુઃખોથી પીડિત છે, એના પ્રત્યે કઈ જીવમાં કરુણા નથી. કાંઈ એ તો સર્વજ્ઞ તીર્થંકરને હોય પૂછ. આપણે આપણને કેની છે? જેની સાથે મોહ બુદ્ધિ છે. જો ભાઈ આપણી સાથે બોલતો હોય તો એની દુઃખ પ્રત્યે બરોબર છે, પણ જો એની યાર વાંધો પડ્યો હોય તો એ જ લાગનો છે. એટલે કઠણાઈ આવી છે કાકા તો કે એ જ લાગનો છે, કઠણાઈ આવે જ, ચાલો આરામ કરજો. અરે જીવ કે છે કુટુંબ પ્રત્યે આજે મોહ દ્રષ્ટિ છે, તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો. કેવા? નિસ્નેહ, નિર્મોહી થાઓ, તેના પ્રત્યે સંભાવી થાઓ, સૌનું ભાવિ સૌની સાથે, એની ચિંતા શા માટે. પ્રત્યેક જીવ પોતાના શુભ અને અશુભ કર્મને લઈને જ આવ્યો છે. સંબંધના દાવે તમે એના વડીલ છો, પિતા છો, પત્ની છો, પતિ છો, ભાઈ છો. એ સંબંધની અંદર તમે માની લીધું પ્રારબ્ધ યોગની અંદર કે મારી જવાબદારી છે. અને સરસ શબ્દ છે ફરજ. એટલો બધો ભ્રાંતિમાં જીવને દોડે છે, એટલો ઘસેટે છે કે એકદમ મુક્તિ માર્ગ પરમાર્થ માર્ગમાં ચાલતો હોય તેમ કે મારી ફરજ. તારી ફરજ છે ને? તારી ફરજ તારો આત્મકલ્યાણ નહીં? એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરે થી નીકળે. ફરજ તો આ છે તારો આત્મા અનાધિકાળથી આ રાગ દ્વેષ અને મોહના બંધનની જંજીરોમાં જકડાઈ ગયો છે, એને મુક્ત કર. આ ફરજ તો આ છે. તમે સંભાવી થાઓ, પ્રતિબંધ રહિત થાઓ. આ શબ્દ સમજાય છે? કુટુંબ પ્રતિબંધ એ સમજાય, અને એ નહીં સમજાય ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ એ બેસે નહીં. જૈનમાં જે કીધું છે એ અન્યમાં ક્યાંય એક્સેપ્ટ નથી થતો કોઈ જગ્યાએ. કારણ કે આ પ્રતિબંધ છે એ જીવ એને હજી આવશ્યક માને છે. આ પ્રતિબંધ જેમ નથી માનતો, અને જીવની અવસ્થા અપ્રતિબદ્ધ અવસ્થા છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી કોઈ પણ પ્રકારે એને પ્રતિબંધતા વર્તતી નથી. એ દેહની પણ નહીં, સ્વજનોની પણ નહીં, લોકની પણ નહીં, અને પોતાના મનની નહીં, સંકલ્પ વિકલ્પની પણ નહીં. 194 પ્રતિબંધ રહિત થાવ, આ પ્રતિબંધ છે. જેને પર પદાર્થ સાથેની અનિવાર્યતાનો લેક્ષ લેસ માત્ર પણ થયો ત્યાં પ્રતિબંધ છે. પ્રતિબંધ રહિત થાવ, તે તમારું છે એમ ન માનો, અને પ્રારબ્ધની યોગને લીધે એમ મનાય છે. આપણે કે ન માનો, જ્ઞાનીએ કીધું, પણ જ્ઞાની જાણે છે કે ના મનાય છે. કેને કારણે મનાય છે? પ્રારબ્ધ યોગ. પ્રારબ્ધ યોગ એટલે શું છે? એની સાથેનો સંબંધના જગતમાં જીવતો જીવ છે. સંબંધના જગતમાં જીવતો જીવ છે એટલે મનાય છે. સંબંધની અપેક્ષા એ માને કે આ મારો છે અને આ પારકો છે, એમાં ખોટું શું છે? પ્રારબ્ધ યોગની દ્રષ્ટિએ બને, પરમાર્થ યોગની દ્રષ્ટિએ એ મારો ખરો, આ મારા છે અને આ મારા નથી. આ મારા છે એ વ્યવહારિક દ્રષ્ટિકોણ, પ્રારબ્ધ દ્રષ્ટિકોણ, અને આ મારા નથી એ પરમાર્થિક દ્રષ્ટિકોણ. જો પરમાર્થિક દ્રષ્ટિએ ચિંતવન શરૂ કરું તો મારે આ મારા છે એવું ચિંતવન મારું પારમાર્થિક દ્રષ્ટિએ ફિટ બેસે. અરે આ શરીર પણ મારું નથી, તો શરીરને કારણે જે સંબંધ જગત છે આખું એ મારું કેવી રીતે? બંને દ્રષ્ટિ સમજીને વ્યવહાર કરવો જોઈએ. જયારે તત્વની વિચારણા કરીએ છીએ ત્યારે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું ના. મારા તન રૂપ કાંતિ યુવતી, અહીંયા શરૂઆત ક્યાંથી કરી? શરીરથી કરી. આ એમ કે બસ આ મારું નથી, ભાઈ નથી, ગુત્ર પુત્ર નથી, જ્ઞાતિ નથી, ગોત્ર નથી, ધન નથી, ધામ નથી. અરે પણ શરૂઆત કરી છે કે ના મારા તન રૂપ, તન પણ નથી અને રૂપ પણ નથી. અને આનું પહેલું જોડાણ કોની સાથે છે? તન સાથે ને રૂપ સાથે. તન સાથે જેટલું જોડાણ છે એટલું જ એનું જોડાણ રૂપ સાથે છે, કે તન બહુ સરસ હોવું જોઈએ. રૂપ એટલે એને જેટલો શરીર સાથે મોહ છે એટલો શરીરના સ્વરૂપ સાથે પણ મોહ છે. શરીર સરસ હોવું જોઈએ, સુંદર હોવું જોઈએ, રૂપાળું હોવું જોઈએ, માફકસર હોવું જોઈએ, સરસ મજાનું લાગવું જોઈએ, ગુડ પર્સનાલિટી. એના ઉપર તો આખો કોસ્મેટિક બિઝનેસ ચાલે છે દુનિયામાં કરોડો રૂપિયાનો. જ્ઞાની કહે છે પ્રારબ્ધ યોગ, પરમાર્થ યોગ અને પ્રારબ્ધ યોગ વિવેક કરવો જોઈએ. તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. આ તું જે માને છે પ્રારબ્ધ યોગથી એ મિથ્યા મતી છે, અને ટાળવા મેં આ કઠણાઈ મોકલી છે. અધિક શું કહેવું? આ મેં મોકલી છે એટલે કોણ કહે છે? કૃપાળુદેવ કેના મોઢામાં શબ્દો આપે છે? પરમાત્માના. પરમાત્મા કહે છે કે મેં મોકલી છે. માયા ભૂલી જાય, જો તને મારાથી જુદો કરવો હોય તો માયા તને ના આપે, પણ મેં મોકલી છે યાદ કરીને તને કઠણાઈ મોકલી છે. આને મોકલો, આ મારો ભક્ત છે. અને આણે નક્કી કર્યું કે આવો ભગવાન હોય, મને કઠણાઈ જેને મોકલી આવો ભગવાન હોય. એટલે મેં નક્કી કર્યું કે તારે મારી હારે રહેવું એમ નક્કી કર્યું હતું, હું તારી હારે રહેવા માંગતો નથી. સંસારમાં આ જ ચાલે છે. પરમાત્મા જીવ ક્યાં છેતરાય છે, ક્યાં વંચના બુદ્ધિ આવીને પડે છે? જ્ઞાનીનું ઓળખાણ, સ્વરૂપનું ઓળખાણ, સંસારનું ઓળખાણ, સંબંધનું ઓળખાણ, કઈ સમયે શું વિચારવું અને શું વિચારીને કેવી પ્રકારના પરિણામ કરવા, આખરે આત્મ પરિણામ એના આધાર ઉપર એ રાગ દ્વેષના પરિણામ થાય, ક્ષયના પરિણામ થાય, મોહના પરિણામ થાય, વૃદ્ધિના પરિણામ થાય. આ જ્ઞાની કહે છે કે તારે તો આ પરમાત્માને લક્ષમાં રાખીને એની સાથે એકરૂપ થવાનું છે. ત્યારે જ આ આત્મા પોતાના બહારના આવરણો ખસવાથી પોતે આત્મા પોતાના સ્વરૂપને ઓળખશે તો એમાં સ્થિત થશે. ત્યાં સુધી તો એને આવું પ્રગટ જેનું સ્વરૂપ છે એવા પરમાત્માની જ ભક્તિ કરવી યોગ્ય છે. આ પ્રારબ્ધ યોગ પરમાત્માએ કહ્યું છે કે એ ટાળવા મેં આ કઠણાઈ મોકલી છે. અધિક શું કહેવું? કૃપાળુદેવ કહે છે એ એમ જ છે. એને તો પરમાત્માને શાખ પૂરી. કૃપાળુદેવની તો કોઈ અજબ વાત છે. કોઈ વાર પરમાત્મા આમ કે છે અને પછી કે છે આ એમ જ છે, એટલે અમારો અભિપ્રાય પણ અદભુત છે. સત્પુરુષોને યોગમાં જગત રૂપ.